Arrivo!
पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पश्चात देश तारिणे जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज जय Yeah.
Hare
हरे हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 जय कृष्ण बलराम जय कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम जय कृष्ण बलराम जय गौरनिताय जय गौरनिताय गौरनिताय जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद 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 नित्य गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल हरि
भुवन मंगल हरिनाम संकीर्तन की जय श्री राधा श्याम सुंदर भगवान की जय श्री गौर निताय की श्री प्रभुपाद की निताय गौर हरि प्रेमानंद
करा नवनी रदाभात पीतांबर दरुण बिम बफल धरोष्ठा पूर्णेन्दु सुंदर मुखा अरविंदनाभात कृष्णात् परम किमपि तत्त्वयहं न जाने यस्या कदापि वचनास् चल खेलनोत्था धन्याति धन्य पवनेन कृतार्थमानो योगिन्द्र दुर्गमगते मधुसूदनोपि तस्या नमोस्तु वृषभानुभुवो दिशेपि कृष्ण त्वदीय पदपङ्कजपञ्जरान्ते अध्येव विशतु मानसराजहंस प्राण प्रयाण समये कफवात पीत कंधावरो धन विधो स्मरणं कुतस्त आराध्यो भगवान व्रजेश शतनया तद्धाम वृंदावनम रम्या काचिदुपासना ब्रजवधुं वर्गेण या कल्पिता श्रीमद्भागवतं प्रमाणममलं प्रेमे पुमार्थो महान् श्रीचैतन्य महाप्रभुं मतमिदं तत्रादरो जयतां सुरतों पंगुं मम मंदमतेर्गति मत सर्वस्वपदां भोजो श्रीराधा मदन मोहन वांछाकल्पतरु भ्यस्च कृपा सिंधुभ्येव च पतितानां पावनेभ्यो विष्णुवेभ्यो नमो नमः हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे कृष्णा 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 हरे 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 राम राम राम
हरे कृष्णा श्रीमद्भागवत सप्ताहना द्वितीय दिवस श्रीधाम वृंदावन में आप सब भक्तों नु हार्दिक स्वागत है। श्रीमद्भागवतम प्रमाण ममलम प्रेमे पुमर्थो महान श्रीमद भागवत प्रमाण छे अने पुराण अमलम अमल पुराण छे साथे साथे प्रेमे पुमर्थो महान प्रेम रूपी अर्थ देवामा समर्थ छे जे प्रत्येक जीव ने माटे बहु जरूरी छे। आज समाज में संसार में प्रत्येक व्यक्ति में एक वस्तु नी ओछप रहे छे अने हमेशा जीव आ वस्तु ने जंखे छे इछे प्रेम। भगवान थी विखूटा पड़ी करोड़ों जन्मों नो समय व्यतीत थयो अने जीव संसार ना संबंधों में प्रेम नी खोज करे छे। एक बाळक पोताना माता पितामां प्रेम खोजे छे, हैने प्रेम शोधे छे के प्रेम मळी जाय। एक पत्नी पोताना पति थी प्रेम इच्छे छे, एक पति पोतानी पत्नी थी प्रेम इच्छे छे, छोकराओ मां बाप थी प्रेम इच्छे छे, माता पिता पोताना पुत्रो थी प्रेमनी आशा राखे छे, व्यक्ति समाज थी पण प्रेमनी आशा राखे छे। પણ એ પ્રેમ આ સંસારમાં ને સમાજમાં મળતો નથી. પ્રેમનો અર્થ એ છે કે જેને પ્રેમ કરી આ તો જેનાથી પ્રેમ મળે એ આપણી બધી ઈચ્છાઓને પૂર્ણ કરતા હોય. એક પતિનો પત્ની પ્રત્યે પ્રેમ હોય તો પત્નીની બધી ઈચ્છાઓને પૂર્ણ કરે અને ખુશ રાખે. પણ સમાજમાં સંસારમાં એવું કોઈ નથી જે આપણને પૂર્ણ પ્રેમ આપી શકે, આપણને સમજી શકે, આપણી બધી ઈચ્છાઓને પૂર્ણ કરી શકે. એટલા માટે સૌથી પહેલી વાત કે સમાજમાં સંસારમાં સંસારના સંબંધોમાં ક્યારેય પ્રેમ સંભવ નથી. તો ક્યાં પ્રેમ સંબંધ છે, સંભવ છે? તો કહે છે ભગવાન સાથે પ્રેમ સંભવ છે, ઠાકોરજી સાથે પ્રેમ. એટલા માટે વ્યક્તિએ ભગવાન કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવો જોઈએ. કૃષ્ણમાં ભગવાનમાં પ્રેમ થઈ જાય. અને પ્રેમ તો પ્રેમ ક્યારેય એક બાજુ ન હોય અને એક બાજુથી હોય, એક તરફથી હોય અને પ્રેમ ન કહેવાય. એને તો સ્વાર્થ કહેવાય. અને સંસારમાં એવું જ છે, બધા લોકો પ્રેમ ઈચ્છે છે પણ પ્રેમ દેવા માટે કોઈ સમર્થ નથી. બધા ઈચ્છે છે પ્રેમ મળે પણ પ્રેમ દેવા માટે કોઈ સમર્થ નથી. સ્વાર્થ માત્ર છે. પણ એ પ્રેમ આપણને મળી શકે ભગવાનથી. ભગવાનને જો પ્રેમ કરીએ તો ભગવાન એટલા ઉદાર છે કે એને કોઈ થોડો પ્રેમ કરે તો ભગવાન એને 100 ગણો પ્રેમ કરે છે. તો ઈ પ્રેમ એ પુમર્થો મહાન. ભાગવત સાંભળવાથી ભગવાનમાં પ્રેમ થશે. અને ઠાકોરજીમાં પ્રેમ થાય, કૃષ્ણમાં પ્રેમ થાય, એ જ જીવનનું સાચું લક્ષ્ય ધ્યેય છે. બાકી સંસાર ને સમાજ તો આજ છે, કાલ નહીં રહે. તો ભાગવત સાંભળવાથી ભગવાનમાં પ્રેમ થશે અને એ જ તે જીવનનું લક્ષ્ય છે. ભાગવતના પ્રારંભમાં મહાત્મયમાં પ્રથમ સ્કંદની અંદર આ વાતો લખી છે કે મનુષ્ય જીવન મળ્યા પછી તમે ગમે એટલી મહેનત કરતા હોય પણ જો ભગવાનમાં પ્રીતિ નથી થતી તો જીવનમાં કરેલા સઘળા કાર્યો, બધા કાર્યો આપણા વ્યર્થ છે. શ્રમ એવહી કેવલમ, શ્રમ એવહી કેવલમ. લખ્યું છે ભાગવતમાં, ધર્મસ્ય હ્યાપવર્ગસ્ય નાર્થો અર્થોપ્યપકલ્પતે, નાર્થસ્ય ધર્મ એકાંતસ્ય કામો લાભાય હિ સ્મૃતઃ. ધર્મસ્ય હ્યાપવર્ગસ્ય, આપણા જીવનના જે કાંઈ કર્તવ્ય છે, ન અર્થા અર્થાયોપકલ્પતે, આપણે જે કાંઈ કર્મ કરી રહ્યા છીએ, જે જીવનના કર્તવ્યો છે, એ માત્ર અર્થ કમાવા માટે નથી, સંસારની ધન ને સંપત્તિ કમાવા માટે નથી. ન અર્થસ્ય ધર્મ એકાંતસ્ય, એકમાત્ર આપણા બધા કાર્યો ધર્મ માટે હોવા જોઈએ. ન કામો લાભાય હિ સ્મૃતઃ, ધર્મ માટે, ધર્મ એકાંતસ્ય, ધર્મ માટે હોવા જોઈએ. સંસારમાં જે આપણે ધર્મ અર્થ કામ ને મોક્ષ સાંભળીએ છીએ તો ધર્મનો અર્થ થાય કર્તવ્ય. તો કર્તવ્ય આપણું ધર્મ માટે હોવું જોઈએ, ભગવાનની ભક્તિ માટે હોવું જોઈએ. અને કામ આપણે જે ઈચ્છાઓ કરીએ છીએ, કામના કરીએ છીએ, ન ઇન્દ્રિય પ્રીતિ લાભો, ઇન્દ્રિયોની પ્રીતિ માટે કેવલ કામના ન કરવી જોઈએ, ન ઈચ્છા કરવી જોઈએ, તો પછી આ જીવન શા માટે છે? જીવનમાં કાંઈ ઈચ્છા ન કરવી, જીવનમાં કાંઈ કામના ન કરવી, તો પછી જીવન છે શા માટે? તો કહે છે, જીવસ્ય તત્વ જિજ્ઞાસા. જીવન એટલા માટે આપ્યું છે કે જેનાથી તત્વ જિજ્ઞાસા કરવાની છે. ન તો ઇન્દ્ર તૃપ્તિ કરવાની છે, ન સંસારના વ્યર્થ કાર્યો કરવાના છે, તો પછી જીવન શા માટે છે? તત્વ જિજ્ઞાસા. લોકોને પૂછવામાં આવે કે તમે શા માટે જીવો છો, તો ઘણા લોકો કહે છે ખાવા માટે. અને ઘણા લોકોને પૂછે છે શા માટે તમે જમો છો, પ્રસાદ લો છો, ખાઓ છો, તો ઘણા લોકો કહે છે જીવવા માટે. પણ જીવવું છે શા માટે? તમે એક યુવાન બાળકને પૂછો, યુવાન વ્યક્તિને પૂછો કે તમે શા માટે અભ્યાસ કરો છો, સ્કૂલમાં જાઓ છો, તો ઉત્તર આપે છે કે કઈક ડિગ્રી પ્રાપ્ત કરવી છે ભણી ગણીને. પછી આગળ પૂછવામાં આવે કે ડિગ્રીને તમારે શું કરવી છે, તો કહેશે કે સારી નોકરી મળી જાય. અચ્છા, નોકરી શા માટે? તો કે છે પૈસા કમાવા માટે. પછી પૂછો કે પૈસા શા માટે તમારે કમાવા છે, તો કે છે ખાવા માટે, પેટ ભરવા માટે તો કમાવવું પડશે ને. તો પછી પૂછવામાં આવે કે તમે પેટ શા માટે ભરો છો, તો કે છે જીવવા માટે. પણ અંતે તમે પ્રશ્ન પૂછશો કે તમે જીવો છો શા માટે, તો કોઈને ખબર નથી શું કામ જીવીએ છીએ. તો ભાગવત કહે છે જીવસ્ય તત્વ જિજ્ઞાસા. ભગવાને બધી વ્યવસ્થા કરી છે ભોજનની, પણ એ ભોજન કરીને જીવન જીવવાનું છે. ઇન્દ્ર તૃપ્તિ માટે ભોજન નથી. લોકો સ્વાદિષ્ટ વ્યંજન પોતાની જીભને તુષ્ટ કરવા માટે ભોજન કરે છે. ભોજન શરીર ટકી રહે, શરીર ચાલે એટલા માટે ભોજન છે. તો જીવસ્ય તત્વ જિજ્ઞાસા, જીવીને શું કરવાનું છે, ભગવાન વિશે જિજ્ઞાસા કરવાની છે, તત્વ જિજ્ઞાસા. અને તત્વ ઘણા પ્રકારના છે, જીવ તત્વ, જડ તત્વ, જગત તત્વ, ઈશ્વર તત્વ. આ બધા તત્વો માટે જિજ્ઞાસા કરવી, અન્યથા મનુષ્ય જીવન ને પશુ જીવનમાં કોઈ અંતર નથી. એક પશુ પણ ચાર કાર્ય કરે છે, એક મનુષ્ય પણ ચાર કાર્ય કરે છે. મહાભારતનો પ્રસિદ્ધ શ્લોક, ભય આહાર નિંદ્રા મેથુનમ ચ એતત પશુ ભેર નરાણમ ધર્મો હિ એક અધિક વિશેષો ધર્મ વિહીન પશુ ભેર સમાન. ચાર કાર્ય, આહાર નિંદ્રા ભય મેથુનમ ચ, આહાર કરવો, ભોજન કરવું, નિંદ્રા સૂવું, મેથુનમ ચ સંતાન ઉત્પન્ન કરવા, ભય ડરવું. આ ચાર કાર્ય એક મનુષ્ય કરે છે, એક પશુ પણ કરે છે, હેને, તો પછી શું અંતર મનુષ્ય ને પશુમાં? હેને, એક પશુ પણ સૂવે છે, આપણે પણ સૂઈએ છે. એક જાનવર પણ ભોજન કરે છે, આપણે પણ કરીએ છીએ. એક સુવર પણ સંતાન ઉત્પન્ન કરે છે, આપણે પણ કરીએ છીએ, હેને. એક પશુ પણ કોઈનાના કોઈનાથી ડરે છે, એમ આપણે પણ કોઈનાથી તો ડરવું જ પડે છે. અને કદાચ કોઈનાથી ન ડરી તો અંતે કાળથી તો બધા ડરે છે. તો આ ચાર કાર્ય એક મનુષ્ય ને પશુ કરે છે, તો બેમાં શું અંતર કે કોણ કોને પશુ ને કોને મનુષ્ય કહેવાય? તો જે આ ચાર કાર્ય કરે એને પશુ કહેવાય. પરંતુ જો આપણે મનુષ્ય હોય તો એક વિશેષ કાર્ય છે, ધર્મો હિ એક અધિક વિશેષો ધર્મ વિહીન પશુ ભેર સમાન. ધર્મ જે વસ્તુ છે એ એક વિશેષ હોય છે અને જેનામાં હોય એને મનુષ્ય કહેવાય. એનાથી અંતર ખબર પડે કે આ મનુષ્ય છે. અને ધર્મનો અર્થ થાય કર્તવ્ય. અને બીજી વાત, ધર્મ માને ભગવાન પ્રત્યે જીવનું જે કર્તવ્ય છે, અને એની સાથે સાથે જિજ્ઞાસા. મનુષ્ય જ્યારે તત્વ વિશે જિજ્ઞાસા કરે, ભગવાન વિશે જાણે અને એમના પ્રતિ જે કર્તવ્ય છે એ પૂરું કરે, ત્યારે એના જીવનનું ધ્યેય પૂરું થાય. અન્યથા પુનરપિ જન્મમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ, ફરતા રહેવું પડશે. તો જીવસ્ય તત્વ જિજ્ઞાસા, નર્થો યશ્ચેહ કર્મભી, જીવન કર તત્વ જિજ્ઞાસા કરવા માટે છે. ઇનાહી થર્ડ ક્લાસ કર્મોમાં કર્મ કરવા માટે નથી, જે આપણે જન્મ જન્માંતરથી કરતા આવ્યા છીએ. આગળ કહે છે, અત પુંભીર દ્વિજ શ્રેષ્ઠો વર્ણાશ્રમ વિભાગ. હા, ભગવાને વર્ણાશ્રમનો વિભાગની રચના કરી છે. વર્ણ અને આશ્રમ બનાવ્યા છે. ચાર આશ્રમ છે, બ્રહ્મચારી ગૃહસ્થ વાનપ્રસ્થ સંન્યાસ. ચાર વર્ણ છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને શુદ્ર. અનુસૃત સ્વભાવ, પોતપોતાના સ્વભાવ અને કર્મ પ્રમાણે જીવ વર્ણ અને આશ્રમને અનુરૂપ થઈ અને પોતપોતાની સ્થિતિમાં રહી ભગવાનનું ભજન કરી શકે, પોતાનું જીવનનું લક્ષ્ય પૂરું કરી શકે, એટલા માટે વર્ણાશ્રમની રચના કરવા આવી છે. પરંતુ એ વર્ણાશ્રમના કર્તવ્યો, ગૃહસ્થ જીવનના કર્તવ્યો, બ્રહ્મચારીના કર્તવ્યો, વાનપ્રસ્થના કર્તવ્યો, સંન્યાસના કર્તવ્યો, અથવા તો આશ્રમના જે કર્તવ્યો છે, વર્ણ અને આશ્રમના, આ બધાની પાછળ એક જ સાર તારતમ્ય છે. એ છે સંસિદ્ધિમ હરિતોષણમ. ભગવાને ગીતામાં ભાગવતમાં ઉપદેશ કર્યો છે કે વ્યક્તિએ 25 વર્ષ બ્રહ્મચારી રહેવું જોઈએ, 25 વર્ષ ગૃહસ્થમાં રહી શકે, ત્યાર પછીના 25 વર્ષ વાનપ્રસ્થ વનમાં વિતાવે અને અંતે સંન્યાસ સંસારથી નિવૃત્ત થાય. તો આ બધી વિધિઓ બતાવવામાં આવી છે વ્યક્તિના સ્વભાવ પ્રમાણે. પણ બધા વર્ણની અંદર રહીને આશ્રમમાં રહી ને એક જ કર્તવ્ય છે સંસિદ્ધિમ હરિતોષણમ. આ બધું એટલા માટે પાલન કરવાનું છે કે જેનાથી ભગવાન પ્રસન્ન થાય. કારણ કે ઈશ્વર પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણની સેવા કરવી એ જ જીવનો ધર્મ છે. સંસારમાં પ્રાય ધર્મ શબ્દ વિશે લોકો અજાણ છે કે ધર્મ માને શું, કયો ધર્મ, આ ધર્મ, પેલો ધર્મ. પણ ધર્મ વિશે કહે છે સવે પુંસા પરો ધર્મ. ધર્મનો અર્થ છે કર્તવ્ય. વ્યક્તિનું કર્તવ્ય શું છે? તો સંસારમાં નાના મોટા ઘણા ધર્મો છે, માતૃધર્મ, પિતૃધર્મ, સમાજ ધર્મ, દેશ ધર્મ, શરીર ધર્મ, બધા પ્રત્યે. એક માતા પિતાનું પુત્રો પ્રત્યે જે કર્તવ્ય છે એને ધર્મ કહે છે. એક પુત્રનું પોતાના માતા પિતા પ્રત્યે જે કર્તવ્ય છે એને પણ ધર્મ કહે છે, માતૃધર્મ, પિતૃધર્મ. એક વ્યક્તિનું દેશ પ્રત્યે જે કર્તવ્ય છે એને પણ ધર્મ કહે છે. પણ સૌથી મોટો ધર્મ, સવે પુંસા પરો ધર્મ યતોર ભક્તિર અધોક્ષજે. સવે પુંસા, મનુષ્યનો સૌથી મોટો કોઈ ધર્મ હોય, સૌથી મોટું કઈ કર્તવ્ય હોય તો એ છે સવે પુંસા પરો ધર્મ યતોર ભક્તિર અધોક્ષજે. ભગવાન કૃષ્ણની ભક્તિ કરવી એ જ સૌથી મોટું કર્તવ્ય છે. તો આ કર્તવ્ય છે આપણું ભગવાન પ્રત્યે, એમની સેવા કરવી, એમને પ્રસન્ન કરવા. આપણો ધર્મ સેવકનો છે અને જો આપણે સ્વામી બનવા ઈચ્છીએ આપણે ભોગ્ય વસ્તુ છે એ ભોગતા નથી, પણ આપણે જ્યારે ભોગતા બનવાનો પ્રયાસ કરીએ છીએ, સંસારને ભોગવવાનો પ્રયાસ કરીએ છીએ, તો એમાં ક્યારેય સફળ નહીં થઈએ. જન્મ જન્માંતર વીતી જશે અને ક્યારેય સુખી નહીં થઈએ. જો આપણે આપણા ધર્મમાં રહી, આપણા સ્વભાવમાં રહી અને ભગવાનની સેવા કરવો એ જ ધર્મ કરીને સેવક સમજીને સેવા કરશું તો હરિ તુષ્ટમ જગત તુષ્ટમ, ભગવાન હરિ તુષ્ટ થશે અને ભગવાન તુષ્ટ થતા, ભગવાન પ્રસન્ન થતા આપણે આપણા હૃદયમાં આપણા જીવનમાં સુખ એમને ના આવવા લાગશે. એના માટે કોઈ પ્રયાસ નહીં કરવા પડે. કારણ કે હૃદેશે અર્જુન તિષ્ઠતિ, ઈશ્વર સર્વભૂતાનામ હૃદેશે અર્જુન તિષ્ઠતિ, ભગવાનના બધા અંશો છે અને ભગવાન બધાના હૃદયમાં છે. ભગવાન પ્રસન્ન થઈ જાય તો આપણે પણ પ્રસન્ન રહેશું. સ્વામી પ્રસન્ન રહે તો સેવક પ્રસન્ન રહે. તો એટલા માટે ઠાકોરજીની સેવા કરવી જ આપણો જન્મજાત સ્વભાવ છે. જીવનો આ જ સ્વભાવ છે, કૃષ્ણ ભક્ત બનવું. તો પોતાના સ્વભાવમાં રહી અને જ્યારે ભગવાન સંતોષ સંસિદ્ધિમ હરિતોષણમ, જીવનની સિદ્ધિ જ છે ભગવાનની પ્રસન્નતા છે. જય હો કુંડલ કૃષ્ણ ભગવાન, દંડવત પ્રભુજી. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ. તો સંસિદ્ધિમ હરિતોષણમ, ભગવાનને પ્રસન્ન કરવા એ જ જીવનું પરમ કર્તવ્ય પરમ લક્ષ્ય છે. અને એ કેવી રીતે પ્રસન્ન થાય, એમની શું ઉપાસના છે? તસ્માત એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ ધ્યેયશ્ચ પૂજ્યશ્ચ નિત્યદા. એટલા માટે શું કરવું જોઈએ? તસ્માદ એકેન મનસા, એક મનથી ભગવાન સાત્વતામ પતિ, જે ભક્ત વત્સલ ભગવાન છે, પોતાના ભક્તો પ્રત્યે જેને બહુ પ્રેમ છે, વાત્સલ્ય છે, સાત્વતામ પતિ, એવા ભગવાનને શ્રોતવ્ય, એમની નામ રૂપ ગુણ લીલાને સાંભળવી, ભગવાનની નામ રૂપ ગુણ લીલાને આપણે સાંભળીએ તો એનાથી ભગવાન પ્રસન્ન થાય છે અને આપણો ઉદ્ધાર થાય, આપણે સંસારના ચક્કરમાંથી મુક્ત થાય, એ તો છે જ. પણ આપણે જ્યારે જપ કરીએ, કીર્તન કરીએ, મહામંત્રનું ઉચ્ચારણ કરીએ, હરે કૃષ્ણા હરે કૃષ્ણા, તો એનાથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે. એ સહજ સ્વભાવ છે. આપણે આપણા પણ વિચાર કરીએ તો એ સમજાય. અને આ સંસારમાં પણ કોઈ વ્યક્તિની તમે પ્રસન્નતા કરતા હોય, કોઈના વખાણ કરો તો એ તમારી ઉપર કેટલા પ્રસન્ન થઈ જાય. બીજું કાંઈ ન કરો, બસ એના વખાણ કરો તો પ્રસન્ન થઈ જાય છે વ્યક્તિ. તો એવી રીતે ભગવાનને પોતાનું નામ, પોતાની કીર્તિનું કોઈ ગાન કરે તો ભગવાન એની ઉપર તુષ્ટ થઈ જાય છે. એટલા માટે ભાગવત, આપણા શાસ્ત્રો રામાયણ ભાગવતમાં ભક્તો દ્વારા ભગવાનની કીર્તિનું ગાન છે. ભગવાનને તુષ્ટ કરવા માટે સ્તુતિઓ કરવામાં આવી છે. પછી કુંતી મહારાણીની સ્તુતિ હોય, પિતામહ ભીષ્મ દ્વારા સ્તુતિ હોય, કારણ કે જેનાથી ભગવાન પ્રસન્ન થાય છે. શ્રોતવ્ય, સાંભળવું, એટલા માટે ભગવાનની કીર્તિનું ગાન કરવું, એમને સાંભળવું, એનાથી ભગવાન પ્રસન્ન થાય છે. ધ્યેય, ભગવાનના શ્રી વિગ્રહનું ચરણોથી માંડી મુખમંડળ સુધી ધ્યાન કરવું. પૂજ્યશ્ચ નિત્યદા, નિત્ય આવી રીતે ભગવાનની પૂજા અર્ચના કરવી, જેનાથી ભગવાન પ્રસન્ન થાય છે. તો આટલા માટે જીવન છે. અને ભગવાનના રૂપની, એમના સૌંદર્યની, એમના ગુણોની કોઈ સીમા નથી. મોટા મોટા દેવતાઓ ઋષિઓ આજ સુધી ગાતા આવ્યા છે, હજી પણ ગાય છે, પણ અપાર છે. તો એવા ભગવાનની કીર્તિનું ગાન શ્રીમદ ભાગવત આપણે અહીંયા શ્રવણ કરી રહ્યા છીએ. અને ભગવાનની પરમ અનુકંપા છે કે જેને કારણે આપણે સાંભળી રહ્યા છીએ. તો કાલે આપણે સાંભળ્યું કેવી રીતે ભાગવતજીની મહિમા છે, અને ભક્તિ મહારાણીને જ્ઞાન વૈરાગ્ય પણ ભાગવત સાંભળી, અને જ્ઞાન વૈરાગ્ય જે ઘરડા થયા હતા એ બેઠા થયા. તો એવી રીતે ભાગવતની મહિમા કહેતા કહેતા ઋષિ અને સુખદેવ ગોસ્વામી આગળ સુત ગોસ્વામીને 88,000 ઋષિનું જે સંવાદ ચાલે છે એ અંતર્ગત સુત ગોસ્વામી પરીક્ષિતને સુખદેવનો સંવાદ સંભળાવે, અને પરીક્ષિત મહારાજ ગંગાના તટ ઉપર કથા સાંભળી રહ્યા છે. કાલે આપણે સાંભળ્યું કે કેવી રીતે એમને શ્રાપ મળ્યો અને મરણાસન્ન સ્થિતિમાં ગંગાના તટ પર જઈને ભગવાનની કથા સાંભળવા બેઠા છે. એ દરમિયાન અનેક પ્રશ્નો અને સુખદેવ ગોસ્વામી દ્વારા અનેક વિશેષ રૂપે ઉત્તર આપવામાં આવ્યો છે. અને એવી રીતે પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ, તૃતીય સ્કંદ, ચતુર્થ સ્કંદ, પંચમ સ્કંદ, ષષ્ઠ સ્કંદ, સપ્તમ, અષ્ટમ સ્કંદ, નવમ સ્કંદ સુધી સુખદેવ ગોસ્વામી કથા કહે છે. આમ તો ભાગવતને કેવું, મારા જેવા વ્યક્તિ માટે તો બહુ મોટી વાત છે. કારણ કે આ જીભથી અને આ બુદ્ધિથી, મનથી ભગવાનની લીલાઓને પૂર્ણ ગાવી સંભવ નથી. એટલા માટે એક જ લીલાને પણ એટલી વિસ્તારથી નહીં કહી શકાય. તો વિચાર કર્યો તો કે દામોદર માસ છે, તો ભગવાન દામોદરની લીલા કહેવામાં આવે. તો દસમ સ્કંદની અંદર પરીક્ષિત મહારાજ જ્યારે ચાર દિવસ સુધી ભાગવત કથા સાંભળે છે, અને નવમ સ્કંદમાં સુખદેવ ગોસ્વામી સૂર્યવંશને ચંદ્રવંશની પરંપરા સંભળાવતા એ વાત કરે છે કે ચંદ્રવંશની અંદર ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પધાર્યા અને એમની સંક્ષિપ્ત લીલા કીધી, ત્યારે પરીક્ષિત મહારાજના હૃદયમાં લાલસા જાગી કે હે સુખદેવ ગોસ્વામી, હવે માત્ર હું એ ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળવા માંગુ છું. અને એમાં કહે છે કે જે ભગવાન કૃષ્ણની કૃપાથી મારા દાદા પિતામહ પાંડવો વિશાળ સૈન્ય સાગરમાંથી આસાનીથી પાર કરી ગયા, અને જે ભગવાન કૃષ્ણની કૃપાથી આજ મને આ જીવન મળ્યું છે. કારણ કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને અશ્વસ્થામા દ્વારા બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું, ત્યારે લગભગ પરીક્ષિત મહારાજ ઉત્તરાના ગર્ભમાં એમનો નાશ થઈ ચૂક્યો હતો, પણ ભગવાને એમની રક્ષા કરી હતી. તો કહે છે કે હવે હું ભગવાન કૃષ્ણની કથા સાંભળવા માંગુ છું. જે કથા અદ્ભુત છે, સંસારમાં ત્રણ પ્રકારના લોકો હોય છે. એક મુક્ત, મુમુક્ષ અને વિષય. સંસારમાં ભગવાનની કથાઓને સાંભળી, જ્ઞાન પ્રાપ્ત કરીને સંસારથી મુક્ત થયેલા મહાપુરુષો વિરક્ત, જેવી રીતે સુખદેવ ગોસ્વામી, અને એક હોય છે મુમુક્ષ, જેને જ્ઞાન છે, જાણી લીધું છે, પણ હજી પામ્યા નથી. અને પામવાની ઉત્કંઠા છે કે જીવનમાં એ જાણી લીધું છે કે ભગવાન સાથે આપણો પરમ સંબંધ છે અને એમને પ્રાપ્ત કરવા જીવનનું લક્ષ્ય છે અને એની શોધમાં ખોજમાં નીકળે છે જે જીવ, એને મુમુક્ષ કહે છે. અને ત્રીજા પ્રકારના લોકો હોય છે વિષય, જે સંસારના વિષયોમાં આસક્ત હોય. પણ પરીક્ષિત મહારાજ કહે કે કૃષ્ણ કથા એવી છે જે આ ત્રણેય કોટીના લોકોને ગમે છે, આનંદ આપે છે. મનોભિરામા, જે લોકો મુક્ત થઈ ચૂક્યા છે એ લોકો ભગવાનની કથામાં પોતાના મનને હંમેશા રમાડે છે અને મનને આનંદ આપે એવી આ કથા છે. અને જે લોકો મુમુક્ષ છે એના માટે આ કથા ઔષધિ છે. બહુ રોગ લાગ્યો છે, ખબર પડી છે, પણ હવે આમાંથી મુક્ત થવું છે એટલા માટે ઔષધિનું કામ કરે છે હરિકથા. અને કથિત કથા સાંભળતા સાંભળતા મન સંસારના વિષયોથી મુક્ત થઈ ભગવાનના ચરણારવિંદમાં, ભગવાનની કથામાં, આનંદમાં રમવા મળે છે. અને જે વિષય છે, વિષય એ લોકોને પણ કથા આનંદ આપે છે. તો ભગવાનની કથા એવી અદ્ભુત છે. ત્યાર પછી ભગવાનની જન્મ કથા સુખદેવ ગોસ્વામી પ્રારંભ કરે છે. અને જન્મ કથા કહી અને આગળ ભગવાનની બાળ લીલાઓને કહેતા કહેતા નવમ અધ્યાયમાં, દસમ સ્કંદના નવમા અધ્યાયમાં દામોદર લીલાનું વર્ણન છે. સુખદેવ ગોસ્વામી દામોદર લીલાનું વર્ણન પ્રારંભ કરે ત્યારે કહે છે કે એકદા ગૃહદાસીશુ યશોદા નંદ ગેહિની. હે પરીક્ષિત, એકદા એક દિવસ નંદ ગેહિની, તો પ્રશ્ન થાય કે એક દિવસ માને કયો દિવસ? વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર કહે છે કે એક દિવસ બીજો નહીં, દિવાળીનો દિવસ, જે કાલ દિવાળી છે. તો દિવાળીના દિવસે એકદા ગૃહદાસીસુ યશોદા નંદ ગેહિની, નંદ મહારાજની ગૃહિણી ગેહિની, નંદ ગેહિની વાસ્તવમાં નંદ મહારાજની પત્ની યશોદા માતા, આમ તો નંદ મહારાજ હતા તો મહારાણી હતી, પરંતુ નંદગેહિની શબ્દ એટલા માટે આપ્યો છે, ન ગૃહમ ગૃહ ઉચ્છતે ગૃહિણીમ ગૃહ્ય ઉચ્છતે. વાસ્તવમાં ઘર ને ઘર નથી કહેવાતું, પણ ગૃહિણી જે હોય, પત્ની હોય, એને ઘર કહેવાય છે. અને ખાસ કરીને ગુજરાતીમાં તો લોકો કહે છે કે ફલાણા ભાઈનું ઘર બંધાયું. તો ઘર ચાર દિવાલને ઘર નથી કહેતા, પણ જે પત્ની હોય એને ઘર કહે છે. એટલા માટે કહે છે નંદ ગેહિની. માતા યશોદા ગૃહદાસીસુ કર્માંતર નિયુક્તાસુ, મહારાણી હતા એટલા માટે એને કાંઈ કરવાની જરૂર પડતી નહોતી, કારણ કે ઘરમાં લાખ દાસ દાસીઓ હતી, કારણ કે 9 લાખ તો ગાય હતી. તો એ ગાયોનું કામ કરવું, એમને એમની સેવા કરવી, એમને દોહવી અને દૂધની વલોવું, અલગ અલગ વસ્તુ બનાવવી, સાસ દહીં. તો એટલા માટે નંદ મહારાજને ત્યાં ઘણી બધી દાસીઓ હતી. પણ આજે યશોદા માતા ગૃહદાસીસુ કર્માંતર નિયુક્તાસુ, બીજા બીજા કામોમાં દાસીઓને લગાડી અને નિર્મ મંથ સ્વયં દધી. દાસીઓને બીજા બીજા કામમાં લગાડી દીધા છે અને નિર્મ મંથ સ્વયં દધી, સ્વયં દૂધ વલોવા, સાસ વલોવા માટે બેઠા છે. દધી મંથન કર્માંતર નિયુક્તાશુ ગૃહદાસીશુ, ઘરની દાસીઓને કર્મમાં, અન્ય અન્ય કર્મમાં નિયુક્ત કરી અને સ્વયં દહી વલોવા, નિર્મ મંથ સ્વયં દધી, પોતે દહી વલોવા બેઠા છે. તો પ્રશ્ન થાય, શા માટે? દાસીઓ હતી તો પછી યશોદા માટે શા માટે દહી વલોવા બેઠા છે, આજે મહેનત શા માટે કરે છે? તો કે છે, પોતાના લાલ માટે. યશોદા આજે સ્વયં દહી વલોવા એટલા માટે બેઠા છે, એની પાછળ શું કારણ હતું? તો સંતો કારણ આપે છે, કારણ હતું માખણ ચોરી. કારણ કે દામોદર લીલાની આગળની જે લીલાઓ છે એમાં ભગવાને વ્રજની અંદર અદ્ભુત અદ્ભુત માખણ ચોરીની લીલા કરી છે, અને એટલા માટે નામ છે માખણ ચોર. ભગવાનની લીલાઓને સમજવા માટે શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક કથાને સાંભળવી જોઈએ. કારણ કે ભગવાનની લીલા એવી અદ્ભુત છે કે મોહયંતિ યત સૂર્ય, મોટા મોટા દેવતાઓ પણ ક્યારેક મોહિત થઈ જાય છે. અખિલ બ્રહ્માંડનો ધણી છે એને એવી રીતે કઈ જરૂર પડી કે માખણની ચોરી કરે? પણ સંતોના સાનિધ્યમાં, સંતોના સાનિધ્યમાં જ્યારે સાંભળીએ ત્યારે સમજાય એ રહસ્ય કે શા માટે ભગવાન ચોરી કરે. તો ભગવાન ચોરી શા માટે કરતા? તો કે છે કે ભગવાન ચોરી એટલા માટે કરતા કારણ કે એ પોતાના બ્રજવાસી ભક્તોને આનંદ આપવા માંગતા હતા. ભગવાનનું એકમાત્ર કર્તવ્ય છે પોતાના ભક્તોને સુખ આપવું, આ જ ભગવાનનું કર્તવ્ય છે, બીજું કોઈ કર્તવ્ય નથી. તો બ્રજ ગોપીઓને જે ભગવાનની પરમ ભક્ત્યા છે એમને સુખ આપવું હે ને, એટલા માટે એનું નામ છે બ્રજજન રંજન. બ્રજજનોને આનંદ આપતા રહેવું પોતાની લીલાઓથી ક્રીડાઓથી, એ જ એમનું વ્રજમાં કર્તવ્ય છે. સૌભાગ્ય છે કે આપણે એ જ વ્રજની અંદર ભગવાનની કથા સાંભળી રહ્યા છીએ, રાધારાણીની કૃપાથી અવસર મળ્યો છે. તો પોતાના ભક્તોને સુખ આપવું એ જ ભગવાનનું કર્તવ્ય છે. તો એટલા માટે ભગવાન માખણ ચોરીની લીલા કરતા, રોજ ઉઠીને એમનું એ જ કામ હતું, ઘરમાંથી નીકળે પોતાના બાળ મિત્રોની સાથે અને ગોપીઓના ઘરમાં જઈ અને ચોરી કરે, બીજી કોઈ ચોરી નહીં, માખણની ચોરી. કોઈ ગોપીના ઘરમાં જઈ અને ગોપીને ખબર ન હોય તેમ જે મટકીમાં માખણ રાખ્યું હોય તે ચોરી લે. આમ તો ગોપીઓને ખબર નહોતી એવી વાત જ નહોતી, કારણ કે ગોપીઓને બી ભગવાનની લીલામાં આનંદ આવતો હતો. એટલા માટે ક્યારેક ક્યારેક તો સાઈન ગોપીઓ જ્યારે એને ખબર પડે કે શ્યામ સુંદર આવે છે એટલા માટે ઘરમાંથી બહાર નીકળી જાય. ઘણી વાર સમાજમાં લોકો કહે છે કે ભગવાને વ્રજવાસીઓને બહુ દુઃખી કર્યા, ચોરી કરી, ગોપીઓને દુઃખી કરી. પણ નહીં, ભગવાનના એક એક કાર્યમાં, એક એક એમની લીલામાં ગોપીઓને આનંદ હતો. ગોપીઓ તો ઈચ્છતી હતી કે રોજ શ્યામ સુંદર અમારી ઘરે આવે અને માખણ ચોરાવે, માખણ ખાય, એ જોઈને બહુ પ્રસન્ન થતી. કોણ પ્રસન્ન થાય? આજે પણ કોઈ કે આપણા ઘરે જો ઠાકોરજી ભોજન કરવા આવવાના છે તો કોને સુખ ન મળે? હે, લાલો માખણ ખાવા આવવાનો છે, કોણ એવો વ્યક્તિ છે જેને સુખ ન થાય? કોણ એવા ભક્ત હશે? તો અવશ્ય ગોપીઓને સુખ થતું હતું, આનંદ મળતો હતો. અને ત્યાં સુધી કહેશે કે સંતો ક્યારેક ક્યારેક શ્યામ સુંદર જો ઘરમાં માખણ ખાવા ન આવતા તે દિવસે એ ગોપીની ગાય પણ દૂધ ઓછું કરતી, કારણ કે આજ શ્યામ સુંદરે માખણ ને દૂધ દહીં સ્વીકાર નથી કર્યા. અને ગોપી પણ ઉદાસ થઈ જતી. તો એ પોતાના ભક્તોને આનંદ આપવા માટે ભગવાન માખણ ચોરી કરે. જગતને જે કેવું એ કે એનાથી ઠાકોરજી પરવા કરતા નથી, પણ ભગવાન પોતાના ભક્તોને સુખ આપવા માટે કંઈ પણ કરે છે. ભગવાન પોતાના ભક્તોને સુખ આપવા ભક્તોના એક એક વસ્તુને ધ્યાન રાખે છે, એમના વચનનું ધ્યાન રાખે છે, એમની લાજનું ધ્યાન રાખે છે. પોતાની લાજ જાય તો જાય, પણ પોતાના ભક્તોને ક્યારેય એમની લાજનું, એમના નામનું, એમના સન્માનનું ધ્યાન ઠાકોરજી રાખે છે. અપના માન ટલે ટલ જાવે પર ભક્ત કા માન ન ટલતે દેખા. કારણ કે ભગવાનને પોતાના ભક્તો પ્રત્યે એટલો સ્નેહ છે, અને ભગવાનને જેના ઉપર સ્નેહ હોય પછી એને સંસારમાં કયું કર્તવ્ય બાકી રહી જાય? એના માટે સંસારમાં શું કમી હોય? અને એટલા માટે સંતો કહે છે કે આપણે ભક્ત બનવું જોઈએ, વૈષ્ણવ બનવું જોઈએ, ભગવાનના વાલા બનવું જોઈએ. અને ભગવાનના વાલા બનશું તો સંસારમાં કોઈ એવી વસ્તુ નથી જે આપણા માટે નહીં હોય. ભગવાન બધી વ્યવસ્થા ભક્ત માટે કરે છે, આમ તો જગત માટે કરે છે, પણ ભક્તો પ્રત્યે વિશેષ પ્રેમ હોવાથી એના માટે પછી કોઈ કર્તવ્ય, કોઈ ચિંતા રહેતી નથી. એટલા માટે ભક્ત બનવું એ મુખ્ય કર્તવ્ય છે. આમ તો બધા જીવોના હૃદયમાં જન્મથી ભગવાન પ્રત્યે પ્રેમ છે જ, પણ આપણે જન્મ જન્માંતરના ચક્કરમાં ફરતા ફરતા ભગવાનના એ સંબંધને ભૂલી ચૂક્યા છીએ. તો કથા સાંભળવાથી ફરી આપણને યાદ આવે છે અને આપણે ભક્ત બની શકીએ છીએ. તો ભક્ત બનવું એ કર્તવ્ય છે, કારણ કે ભગવાન ભગવાનને ભક્તો બહુ વાલા છે. તો એવી જ રીતે વ્રજના ભક્તોની ભગવાન ઈચ્છા પૂરી કરવા માટે માખણ ચોરીની લીલા કરે છે, પણ છતાં જેમ ભગવાન પોતાના ભક્તોની ઈચ્છા પૂરી કરે છે એમ ગોપીઓ અને વ્રજજન ભગવાનની ઈચ્છાને પૂરી કરવાનો પ્રયાસ કરે છે. આ પ્રેમ છે, પ્રેમમાં એકબીજાની ઈચ્છાઓને પૂરી કરવી એને જ પ્રેમ કહેવાય. ભગવાનનો એ પ્રયાસ છે કે હું વધારે વધારે મારા ભક્તોને સુખ આપું, અને ભક્તોનું કર્તવ્ય એ છે કે વધારે વધારે ભગવાન માટે કાર્ય કરીએ, ભગવાનને સુખ આપીએ. એટલા માટે કૃષ્ણ જ્યારે ચોરી કરવા આવતા અને અનેક અનેક પ્રકારની ચોરી કરે, પછી ગોપીઓ રાવ લઈને યશોદા માં પાસે જાય કે તમારો આ લાલો છે ને અમારા ઘરમાં ચોરી કરવા આવે છે અને અનેક અનેક પ્રકારે તંગ કરે છે, બહુ હેરાન કરે છે. તો ગોપીઓ યશોદા માં પાસે આવીને રાવ કરતી કે યશોદા, તારો લાલો અમારા ઘરમાં રોજ ચોરી કરવા આવે છે, તો શું એને માખણ નથી ખવડાવતી? યશોદા કે અમારા ઘરમાં તો બહુ માખણ છે. યશોદાને પણ કૃષ્ણ પ્રત્યે સ્નેહ હતો, એટલે ક્યારેક ક્યારેક યશોદા એ માને નહીં કે મારો લાલો ચોરી ન કરે. 900,000 ગાયું છે, પણ એ તો સ્નેહ હતો, પણ સત્ય તો એ હતો કે લાલો ચોરી કરવા જતો હતો. તો બીજી ગોપી કહેતી કે રોજ ચોરી કરવા આવે છે અમારા ઘરે, અને યશોદા શું કહીએ, ચોરી કરવા આવે ને જો અમે જોઈ જઈએ તો એ તરત ભાગે છે. અને ક્યારેક ક્યારેક જો ઘરમાં માખણ ન મળે તો શું કરે? અમારા જે ગાયના વાછરડા હોય એને છૂટા મૂકી દે, જેથી કરીને વાછરડાઓ ગાયનું બધું દૂધ પી જાય, પછી અમારી પાસે સાથે કાંઈ અમારા માટે કાંઈ વધતું નથી. અને જ્યારે કહીએ છીએ કે અરે કાના તું આવું કેમ કરે છે, ત્યારે કૃષ્ણ કહે છે કે તારી ગાયનું વાછરડું છોડ્યું અને એ તારી ગાયનું દૂધ પીશે તો એ તારું વાછરડું બોલવાન થશે, મારે શું લેવા દેવા. અને ક્યારેક ક્યારેક છોકરાઓને ચીટિયા ભરી ઉઠાડીને ભાગી જાય છે. આવો છે નટખટ તારો લાલો, બહુ કવરાવે છે આ કાનોડો અમને. તો કે છે યશોદા કે તો પછી થોડુંક માખણ દઈ દેવું જોઈએ, લાલાનું મોઢું તો કેવડું છે, થોડુંક માખણ ખાય કદાચ કેટલું ખાય ખાઈને ખાઈ જશે. એ કે અમને એને ખવડાવવામાં કઈ વાંધો નથી, પણ એકલો આવે તો વાંધો નહીં, પણ એ તો આખી ટીમને લઈને આવે છે. અને એ બધા માખણ ખાઈ લે પછી સાથે સાથે વધ્યું હોય તો વાંદરાઓને પણ બાટે છે ઉદાર દિલથી, જેમ પોતાના ઘરનું હોય એમ. તો યશોદા કહે છે કે તો પછી એક કામ કરો, માખણ થોડુંક માખણ કે દહીંનું મટકું જે હોય લાલો પહોંચી ન શકે એટલું ઊંચું રાખો. તો ગોપી કહે છે કે યશોદા અમે એ કરીને જોયું, પણ જ્યારે થોડુંક વધારે ઊંચું રાખીએ છીએ ત્યારે આ લાલો ગોવાળિયાઓને લઈને આવે છે અને એક ઉપર એક ગોવાળિયા ચડી અને એની ઉપર તારો લાલો ચડે છે અને પછી માખણ અને દહીંનું મટકું લઈ લે છે. યશોદાએ કીધું તો હજી થોડુંક વધારે ઊંચું રાખો, કે એ કરીને અમે જોયું તો આ ગોવાળિયાની ઉપર ચડી અને હાથમાં લાકડી લઈને બરોબર મટકાની વચ્ચે છેદ કરે છે અને પછી એમાંથી માખણ ને દહીં ને જે ઢોળાય એ બધા હેઠે ઉભા પીવે છે. તો યશોદાએ કીધું કે એવું કંઈક કામ કરો કે એવા ઓરડામાં રાખો કે જ્યાં અંધારું હોય, તો ત્યાં તો જશે જ નહીં. તો ગોપીઓએ કીધું કે યશોદા અમે એ પણ કર્યું, પણ તે તારા લાલાના હાથમાં જે કંકણ પહેરાવ્યા છે અથવા તો તારા લાલાનું સ્વરૂપ જ એટલું સુંદર અને એટલું ચમકે છે, ક્રાંતિ વાળું શરીર છે કે એ જ્યાં જાય ત્યાં અંધારામાંથી અંજવાળું થઈ જાય છે. આ છે ઠાકુરજી. એટલા માટે ભક્તો કહે છે કે પ્રભુ અમારા હૃદયમાં અંધારું છે, કૃપયા કરીને બિરાજો તો ત્યાંય અંજવાળું થાય. તો આવી રીતે અનેક અનેક લીલાઓ કરે છે અને ગોપીઓ રાવ લઈને યશોદા પાસે આવે છે. અને આમ થતા થતા યશોદા વિચાર કરે કે આમને આમ જો મારો લાલો ચોરી કરતો રહેશે બાળપણમાં તો મોટો થતા એ બગડી જશે, બહુ મોટો ચોર થશે. માતાને માતા પિતાનું એ કર્તવ્ય છે કે પોતાના બાળકોની સંભાળ લે. યદ્યપિ ભગવાન કૃષ્ણ ભગવાન છે, પણ યશોદા માટે તો એનો લાલો છે અને એ વાત્સલ્ય ભાવે ભગવાનને પુત્ર માની અને એમને સ્નેહ આપી રહ્યા છે તો એમની એક એક વાતનું ધ્યાન રાખે છે. આમ તો આ લાલો આખા જગતનું ધ્યાન રાખે છે, પણ યશોદા એ લાલાનું ધ્યાન રાખે છે કે મારો છોકરો આમને આમ કરતો રહેશે તો કદાચ મોટો થઈને બગડી જશે, મોટો ચોર થઈ જશે, એટલા માટે મારે આનો કાંઈક તો ઉપાય કરવો જોઈએ. માતા પિતાનું એ કર્તવ્ય છે કે પોતાના બાળકોને સંસ્કાર આપે, ખોટી આદતોથી છોડાવે, જેથી કરીને એનું ભવિષ્ય ઉજ્જવળ થાય, એનું જીવન ઉજ્જવળ થાય અને પરિવારને સમાજને દેશને બધાને કામ આવે. અને સૌથી મોટી વાત કે ભગવાનને માટે એનું જીવન સેવામય બને. તો યશોદા વિચાર કરે કે હવે શું કરીએ, તો એને પ્રશ્ન થાય કે લાલો બીજાના ઘરે જઈને માખણ શા માટે ખાય છે, મારી ઘરે કેમ નહીં? ઘરે તો 9 લાખ ગાયો છે અને એમાં અમુક ગાયો પદ્મગંધા નામની ગાયો છે, એમના દૂધમાંથી પદ્મની સુગંધ આવે છે, એવું દૂધ સ્પેશિયલ કાના માટે રાખવામાં આવે છે, પણ છતાં કૃષ્ણ બારનું માખણ શા માટે ખાય? તો યશોદાને સહજ સમજાયું. આચાર્ય કહે છે કે બારનું માખણ એટલા માટે કારણ કે ઘરમાં યશોદા પોતે માખણ બનાવતા ન હતા, હે ને, કારણ કે 9 લાખ ગાયો હતી અને પોતે મહારાણી હતા, તો બધી દાસીઓ ઘરનું કામ કરતી અને ગોપીઓ રોજ રોજ માખણ બનાવતી, સાસ વલોવતી, દહીં બનાવતી, તો હૃદયમાં એક ભાવ હતો કે શ્યામ સુંદર આવશે ને ખાશે. ભગવાન માટે અને ક્યારેક ક્યારેક ગોપીઓના ઘરમાં માખણ ન હોય ને તો કૃષ્ણ શ્રાપ પણ આપી દેતા કે જા, મારા માટે તારા ઘરમાં માખણ નથી, ખાવાનું નથી, તું દરિદ્ર થઈ જાય. સત્ય છે ભક્તો, જીવન ભગવાને આપ્યું છે, ધન સંપત્તિ ભોજન પાણી હવાની વ્યવસ્થા ભગવાને કરી છે, અને આપણે જો એમને અર્પણ ન કરીએ, એમના માટે જો આપણે જેને માની રહ્યા છીએ આપણું ઘર, એમાં ભોજનની વ્યવસ્થા ન હોય ઠાકોરજી માટે, કારણ કે આ જગતના સ્વામી સ્વયં ભગવાન છે, એટલા માટે એમના માટે આપણા ઘરની અંદર ભોજનની વ્યવસ્થા અવશ્ય હોવી જોઈએ. પત્રમ પુષ્પમ ફલમ તો એમ, આપણે જે કાંઈ ગ્રહણ કરી રહ્યા છીએ સૌ પ્રથમ ઠાકોરજીને થાળ ભોજન લાગવું જોઈએ, ભોગ લાગવો જોઈએ, અને જે ઘરમાં ભગવાન માટે ખાવાનું ન હોય તો ભગવાન કહેશે દરિદ્ર થઈ જશે, ધનથી દરિદ્ર થશે, મનથી દરિદ્ર થશે, એનું જીવન દરિદ્ર થઈ જશે. વાસ્તવમાં દરિદ્ર અને ગરીબ વ્યક્તિ એ નથી કે જેની પાસે ધન નથી, જેની પાસે સંપત્તિ નથી, જેની પાસે ધન સંપત્તિ છે એને આપણે અમીર કહીએ, અમીર માને સુખી વ્યક્તિ. તો શું જેની પાસે ધન ને સંપત્તિ આવી જાય છે એ વ્યક્તિ સુખી થઈ જાય છે? એના જીવનમાં સુખ છે? નથી. અને જેના જીવનમાં ધન સંપત્તિ રૂપ ગાડી બંગલા બધું હોવા છતાં પણ જો સુખ નથી તો એ અમીર છે નો. તો ભગવાન કહે છે કે મારા ઘરમાં જેના માટે ખાવાનું ન હોય એ દરિદ્ર થઈ જાય, મને એ દરિદ્ર છે. તો ભગવાન માટે જેના ઘરમાં ખાવાનું હોય એ વ્યક્તિ અમીર હોય છે, કારણ કે ભલે બહારથી ન દેખાય કે એની પાસે બહુ ધન સંપત્તિ નથી, પણ હૃદયમાં ઠાકોરજી પ્રત્યે ભાવ પ્રેમ છે અને ઠાકોરજીની સેવા છે, તો એ વ્યક્તિ સંસારનો સૌથી મોટો અમીર વ્યક્તિ છે, જેની પાસે કૃષ્ણ પ્રેમ ધન, કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ નામ ધન છે, એનાથી મોટો કોઈ ધન નથી. કારણ કે સંસારનું ધન તો એવું છે, જે આજ છે કાલ વીવ પણ જાય છે. એટલા માટે કહે છે કે ભગવાનની ભક્તિરૂપી ધન, ભગવત નામ રૂપી જે ધન છે એવું ધન છે કે ગમે એટલું તમે ખર્ચો પણ ખૂટતું નથી. એટલા માટે ભક્તો ગાય છે ને, પાયોજી મેને રામ રટન ધન પાયો, રામ રટન ધન પાયો, પાયો જી મેને રામ રટન ધન પાયો, પાયો જી મેને રામ રટન ધન પાયો, પાયો જી મેને રામ રટન ધન પાયો, હે શ્રી આનંદ દી મેરે સદગુરુ.
સદગુરુ મૌલિક દી મેરે સદગુરુ આયો પાયો જી મેને રામ રટન ધન પાયો
સંસારનું ધન તો એવું છે કે ખર્ચ કરતા કરતા ખૂટી જાય, અને વધારે ધન વધે તો વ્યક્તિને વધારે ભય પ્રાપ્ત થાય, કારણ કે ધન લૂંટવા વાળા લૂંટી જાય, ચોર ચોરી કરી જાય. પણ ભગવત નામ રૂપી ધન, ભગવત ભક્તિ રૂપી ધન એવું છે કે જેને કોઈ લૂંટી ન શકે, એટલા માટે એના માટે કોઈ ભય ન હોય. અને જેટલું બી ખર્ચ કરતા જાઓ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, જેટલું ખર્ચ કરો એટલું વધતું જાય, ખૂટે નહીં.
ખર્ચે ન ખૂટે ચોરન લૂટે, ખર્ચે ન ખૂટે ચોરન લૂટે, દિન દિન બડત સવાયો પાયો જી મેને રામ રટન ધન પાયો પાયો જી મેને રામ રટન ધન પાયો પાયો જી મેને રામ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે
પાયો જી મેને રામ રટન ધન પાયો પાયો જી મેને
રામ રટન ધન પાયો
પાયો જી મેને રામ રટન ધન પાયો પાયો
જી મેને
ભગવાન કથા રૂપી, ભગવાન ભક્તિ રૂપી જે ધન છે અમૌલિક, જેનું કોઈ મૂલ નથી, એટલા માટે જેની પાસે કૃષ્ણ ભક્તિ છે એ અમીર વ્યક્તિ છે. તો ભગવાન ના માટે જે ઘરમાં ખાવાનું ન હોય તો ભલે ધન સંપત્તિ ગમે એટલા હોય, પણ એની પાસે ભક્તિ ન હોય તો એ દરિદ્ર છે, દરિદ્ર થઈ જાય છે. તો ભગવાન ક્યારેક ક્યારેક શ્રાપ દેતા જેના ઘરમાં ભગવાન માટે ખાવાનું ન હોય. તો હું એ કહી રહ્યો હતો કે આપણા ઘરની અંદર ભગવાન માટે ભોગ અવશ્ય લાગવો જોઈએ. તો યશોદા સ્વયં ક્યારેય માખણ કે દહીં વલવતા નહોતા, અને કામ કરવા વાળી દાસીઓ વલવતી હતી. એટલા માટે ઠાકોરજીને ઘરનું માખણ ભાવતું નહોતું, કારણ કે ભગવાનને તો સંસારની વસ્તુથી, આ સંસારના પદાર્થોનું શું મોહ હોય, પણ એમને તો પ્રેમનો મોહ છે. કોઈ બી વસ્તુ જ્યારે પ્રેમથી દેવામાં આવે તો ઠાકોરજી સ્વીકાર કરે છે પ્રેમથી. અને એટલા માટે ભક્તોની ભગવાન પ્રત્યે પ્રેમની સગાઈ હોય, અને એ પ્રેમની સગાઈમાં ભગવાન ભક્તો માટે કાંઈ પણ કરે છે. અને આજે અહીંયા યશોદા કૃષ્ણ માટે માખણ બનાવતા નહોતા, ક્યારેય વલોવતા નહોતા, એટલા માટે કૃષ્ણ બહારનું માખણ ખાય. બાકી પ્રેમથી આપવાની વસ્તુ ગમે એ ભગવાન સ્વીકાર કરે, પ્રેમને વશ થઈ ભગવાન ગમે એ કરે. અને આ દામોદર લીલા પણ ભગવાન પ્રેમને વશ થઈને યશોદાના પ્રેમથી, દોરીથી બંધાય છે, પ્રેમરૂપી રસ્સીથી. નહીં તો અખિલ બ્રહ્માંડના નાયક ભગવાનને કોણ બાંધી શકે? કોઈ ન બાંધી શકે. પણ પ્રેમથી વાલો કાંઈ પણ થઈ જાય છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ, સૌથી મોટી સગાઈ છે ભગવાન પ્રત્યે, ઠાકોરજી પ્રત્યે પ્રેમ. અને પ્રેમને વશ થઈ દુર્યો ધનકો મેવા ત્યાગ્યો, સાગ વિદુર ઘર ખાઈ. દુર્યોધનના 56 ભોગના મેવા ભગવાને ઠુકરાવી દીધા, કારણ કે એમાં પ્રેમ નહોતો. સાગ વિદુર ઘર ખાઈ, વિદુર અને વિદુરાણીનો ભગવાન પ્રત્યે પ્રેમ હતો, એટલા માટે સાગ પણ એમની ઘરે ભોજન ગ્રહણ કરી લીધું. ત્યાં સુધી સંતો કહે છે કે વિદુરાણી પ્રેમથી એટલો ભગવાનને જોઈને એટલો પ્રેમ ઉભરાયો કે ફલમાં કેળા આપતી હતી, પણ કેળાની જગ્યાએ શાલ ઉતારી ઉતારીને આપવા લાગી. તો ભગવાનનો પ્રેમને વશ થઈને એ શાલ ખાઈ. સાગ વિદુર ઘર ખાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. આગળ પણ સુરદાસજી બહુ સરસ પદ ગાય છે. રાજસૂય યજ્ઞ યુધિષ્ઠિર ને કીન્હા, રાજસૂય યજ્ઞ યુધિષ્ઠિર ને કીન્હા, તામે જૂઠ ઉઠાયે. રાજસૂય યજ્ઞ યુધિષ્ઠિર ને કીન્હા, તામે જૂઠ ઉઠાયે. યુધિષ્ઠિરે જયારે રાજસૂય યજ્ઞ કર્યો, ભગવાને પ્રેમને વશ થઈ પાંડવોના ત્યાં સેવા શું કરી? જૂઠ ઉઠાઈ, હેઠા પત્તર ઉઠાવ્યા. ઠાકોરજી, અરે એ ઠાકોરજીનું કોઈ થોડી એવી ભક્તિ કરી દે તો લોકો વાહે ફરવા લાગે છે, એમની સેવા કરવા લાગે છે. થોડી એવી હાવ નાટક કોઈ કરે ને તોય લોકો એની સેવા કરવા લાગે છે. તો પછી જે ભગવાન એ સ્વયં જૂઠ હેઠા પત્તર ઉઠાવ્યા, કારણ કે પ્રેમને વશ થઈ. રાજસૂય યજ્ઞ યુધિષ્ઠિર ને કીન હો, તામે જૂઠ ઉઠાયે. રાજસૂય યજ્ઞ યુધિષ્ઠિર કીન હો, તામે જૂઠ ઉઠાયે. પ્રેમ બસ અર્જુન રત હા, રાજસ્વ યજ્ઞ માં હેઠા પત્થર ઉઠાવ્યા, પ્રેમ વશ અર્જુન રથ હાંક્યો, પ્રેમ ને વશ થઈ ભગવાને અર્જુન નો રથ હાંક્યો, ડ્રાઈવર બની ગયા. એક શુદ્ર નું કામ કર્યું, કારણ પ્રેમ હતો. અને ભગવાન પોતાની ઠકુરાય, પોતાની ભગવતતાને ભૂલી જાય છે પ્રેમની આગળ. પ્રેમની આગળ ભગવાન પોતાની ઠકુરાય, પોતાની ભગવતતાને ભૂલી જાય છે. અને આગળ પણ જૂઠે ફલ સબરી કે ખાય, બહુવિધ પ્રેમ લગાય. પ્રેમને વશ થઈને સંતો કહે છે કે સબરીના હેઠા બોર ભગવાને સ્વીકાર કર્યા. અને આગળ હજી કહે છે કે પ્રેમ બસન રીપ સેવા કિનહી, આપ બને પ્રભુ નાય. પ્રેમને વશ થઈને મહાભારતના યુદ્ધમાં જ્યારે દુર્યોધનનો એક નાય હતો, એ રોજ દુર્યોધનની સેવા કરતો, ચરણ દબાવતો, જ્યારે યુદ્ધ પૂરું થયું હોય, શિબિરમાં થાક લાગ્યો હોય અને નોકરી કરતો દુર્યોધનની પણ ભગવાનનો ભક્ત હતો, તો એકવાર એમનાથી જવાયું નહીં બીમાર હોવાથી. અને એને થયું કે જો હું નહીં જાઉં બે ત્રણ દિવસ તો કદાચ દુર્યોધન મને બહુ દંડ આપશે. મનહી મન ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ આપ રક્ષા કરો. ભગવાન તો ભક્તોની પ્રાર્થના, હૃદયથી કરેલી પ્રાર્થના ઠાકોરજી તરત સાંભળે. અને ઠાકોરજી ભક્તની લાજ રાખવા માટે થઈ સ્વયં રીપ સેવા કે નહીં, એક નાયનું રૂપ ધારણ કર્યું અને દુર્યોધનની શિબિરમાં જઈને સેવા કરી. બે ત્રણ દિવસ પછી નાય આવીને દુર્યોધન પાસે ક્ષમા માંગે કે મહારાજ હું આવી ન શકો, મને ક્ષમા કરજો. દુર્યોધન કે શું વાત કરે છો, આ ગયા બે ત્રણ દિવસમાં તો તે મારી એવી સેવા કરી કે આજ સુધી કરી નહોતી, કારણ કે સ્વયં ઠાકોરજી સેવા કરતા હતા. ભગવાન સેવા એટલા માટે કરી કારણ કે નાય એનો ભક્ત હતો અને એમની લાજ રાખવા માટે એને દુર્યોધનની સેવા કરી, કારણ કે પ્રેમ છે, પ્રેમને કારણે.
સબ સે ઊંચી પ્રેમ સગાઈ, સબ સે ઊંચી પ્રેમ સગાઈ, સબ સે ઊંચી પ્રેમ સગાઈ, સબ સે ઊંચી પ્રેમ સગાઈ.
એસી પ્રીત ભણી વૃંદાવન, એસી પ્રીત બડી વૃંદાવન,
એસી પ્રીત બડી વૃંદાવન,
ગોપિયન ના સન જાય,
ગોપિયન ના સન જાય.
આવો જ પ્રેમ વૃંદાવનની ગોપીઓનો, વ્રજવાસીઓનો હતો. એટલા માટે ક્યારેક ક્યારેક તનિક સાસ કે કારણ કૃષ્ણ ક્યારેક દહીંની માંગણી કરવા આવતા અને ગોપી કહેતી કે સાસ પીવી છે, હા તો કહેતા ઠુમકી લગાવ, એક બાર નચકે દીખા, નાચીને દેખાડ. અને જે આટલું કહેતા તો કૃષ્ણ ઠુમકી લગાડીને નાચવા લાગતા, પ્રેમને વશ થઈને ગોપીઓ એને નચાવતી. અદ્ભુત અદ્ભુત લીલા છે વૃંદાવનની. તો એસી પ્રીત બડી વૃંદાવન, ગોપિયન નાચ ન જાય, સબસે ઊંચી પ્રેમ સગાઈ. તો આવી રીતે ભગવાન પ્રેમને વશ થઈને કાંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે. પણ જ્યાં પ્રેમ ન હોય ત્યાં સપન ભોગ હોય પણ ભગવાન સ્વીકાર કરતા નથી. તો યશોદાની ઘરે 900,000 ગાયો હતી, દૂધ દહીં માખણની કોઈ કમી નહોતી, પણ દાસીઓ બનાવતી યશોદા પોતે કૃષ્ણ માટે નહોતી બનાવતી. પણ આજ યશોદાને થયું કે આવી રીતે રોજ બહારના ઘરે એટલા માટે ખાય છે કારણ કે મારા ઘરમાં હું મારા સ્નેહથી પ્રેમથી લાલા માટે દહીં ને માખણ નથી બનાવતી. તો હવે મારે લાલા માટે માખણ બનાવવું જોશે અને હું જો આટલા પ્રેમથી જમાડીશ તો પછી લાલો ક્યારેય ચોરી નહીં કરે. આમ તો ચોરી કરવાનો તો એનો સ્વભાવ છે ને. વ્રજમાં માખણ ચોરતા, દહીં ચોરતા. અને એક આચાર્ય સંત તો કહે છે કે એ ચોર નથી, ચોરોનો સરદાર છે. સૌરાગ્ય ગ્રણ્યમ પુરુષમ નમામી, એવા ચોરના સરદારને અમે પ્રણામ કરીએ છીએ. કારણ કે ખાલી માખણ નથી ચોરતા, ચોરી તો ઘણી કરે છે. ભક્તો નામ હૃદયમ ચિત ચોરમ, વ્રજમાં માખણ ચોરાવે છે, દહીં ચોરાવે છે, સાથે સાથે ગોપીઓના હૃદયને ચોરાવી લે છે, ચોરી લે છે, ભક્તોના હૃદયને ચોરી લે છે. અને પછી ભક્તો લૂંટાઈ જાય છે, જેનું ચિત્ત, જેનું હૃદય ઠાકોરજી ચોરી લે છે. પોતાની લીલા દ્વારા, પોતાના રૂપ દ્વારા, રૂપ માધુરી દ્વારા ભક્તોના ચિત્ત ને હૃદયને ચોરી લે છે. પછી એ વ્યક્તિનું હૃદય સંસાર માટે કોઈ કામ આવતું નથી. સંસારના લોકો ઘણી બધી આશાઓ રાખીને બેઠા હોય, પણ જે ભક્ત બની જાય, ભગવાન જેનું હૃદય ચોરી લે, પછી હૃદય સંસારના લોકોને મળતું નથી. તો આવી રીતે ઘણી બધી ચોરી ઠાકોરજી કરે છે. તો યશોદા કહે છે કે હું મારા ઘરે એવી રીતે પ્રેમથી બનાવું જેથી એ ચોરી ન કરે. તો નિર્મ મંથ સ્વયં દધી, આજે યશોદા સ્વયં માખણ બનાવવા માટે બેઠા છે, વલોવા માટે. નિર્મ મંથ સ્વયં દધી, અને દહીં વલોવતા વલોવતા આગળના શ્લોકમાં કહે છે, યાનિ યાનિ ગીતાનિ તદ બાલ ચરિતાનિ ચ દધી નિર્મંથને કાલે સ્મરંતિ તાન્ય ગાયત. હવે જ્યારે કૃષ્ણ માટે માખણ બનાવવા, દહીં બનાવ, દહીં વલોવા બેઠા છે, ત્યારે વલોણા દ્વારા વલોવી રહ્યા છે માખણ. અને માખણ વલોવતા વલોવતા યાની યાની હ ગીતાની તદ બાલ ચરિતાની છે. અદ્ભુત દ્રશ્ય છે. માં યશોદા વલોણું ફેરવી રહ્યા છે, અને વલોણું ચલાવતા ચલાવતા યાની યાની હ ગીતાની આજ સુધી જે જે લીલા ભગવાનની થઈ છે એને ગાઈ રહ્યા છે. પ્રભુપાજી પરમટમાં બહુ સરસ વાત લખે છે કે પહેલાના જમાનામાં, અથવા તો આજ આપણી સંસ્કૃતિ છે, આજ આપણી પરંપરા છે, ગામડાઓની અંદર આજે પણ ક્યાંક ક્યાંક આ જોવા મળે છે કે સવારના પોરમાં માતાઓ વલોણું ફેરવી રહ્યા હોય અને એનો જે અવાજ છે સુંદર ધ્વનિ, પણ આજે તો એ સાંભળવા મળતો નથી, દુર્ભાગ્ય છે. તો યશોદા માતા વલોણું ફેરવી રહ્યા છે અને સાથે સાથે ભગવાનની લીલાઓનું ગાન કરી રહ્યા છે. તો પ્રભુપાજી લખે છે કે પહેલાના જમાનામાં કોઈ વસ્તુને યાદ રાખવી હોય ને, તો એ વસ્તુને, એ વાક્યોને એ વ્યક્તિ કવિતાના રૂપમાં રચી લેતા, અથવા તો કોઈ ધંધાદારી કવિ પાસે કવિતા રચાવી લેતા. કારણ કે કોઈ બી ભાગવતના શ્લોક હોય કે ભગવાનની લીલાના શ્લોક હોય, જો યાદ રાખવા હોય તો એને ગાવાથી જલ્દી યાદ રહી જાય છે અને આનંદ પણ વધારે આવે છે. તો યશોદા માતાજી આજ સુધી ભગવાનની જે જે લીલાઓ થઈ છે, બાળ લીલાઓ, એ લીલાઓને ગીતના રૂપમાં રચના કરી અને એમને વલોણું ફરતા ફરતા ગાઈ રહ્યા છે. યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની છે, જે જે લીલાઓ થઈ છે. આનાથી એક શિક્ષા બીજી પણ મળે છે કે માતા એક રીતે તો પોતાના ઘરનું કાર્ય કરી રહ્યા છે, પણ સાથે સાથે ઠાકોરજીની લીલાનું ગાન કરી રહ્યા છે, ઘરનું કર્તવ્ય કરી રહ્યા છે. તો ભગવાન પણ ગીતામાં કહે છે ઘણી વાર લોકો કહે છે કે અમારે ઘરના કેટલા કામ હોય છે, હે બિઝનેસના કેટલા બિઝી હોઈએ છે, તો કેવી રીતે ભગવાનનું નામ લઈએ, ભગવાનની ભક્તિ કરીએ? જ્યારે ભક્તો દ્વારા પ્રચાર કરવામાં આવે છે ત્યારે ક્યારેક આવા ઉત્તર મળે છે કે અમારી પાસે સમય નથી સત્સંગમાં આવવાનો, મંદિરે આવવાનો. તો કેવી રીતે અમારું કાર્ય કરતા કરતા અમે કેવી રીતે કરી શકીએ, સમય તો છે નહીં. તો યશોદા માતાના કાર્યથી ઉપદેશ મળે છે કે ભલે આપણા ઘરના કર્તવ્ય હોય કરતા રહ્યો, પણ એની સાથે સાથે ભગવાનના ગુણગાન ગાતા રહ્યો. ગીતામાં પણ અર્જુન દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે પ્રભુ કેવી રીતે હું આ કર્તવ્યનું પાલન કરું ને એક બાજુ તમારી ભક્તિ તમારી સેવા કરું? તો ભગવાન કહે છે તસ્માત માં સ્મરંતિ યુદ્ધશ્ચ. એટલા માટે તારું કર્તવ્ય છે ક્ષત્રિય છો, પાલન કર, યુદ્ધ કર, યુદ્ધ કરવું અત્યારે તારું કર્તવ્ય છે એ કર, પણ માં સ્મરંતિ યુદ્ધશ્ચ, મારું સ્મરણ કરતા કરતા એ કાર્ય કર, અને એમાં કદાચ એ કાર્ય કરતા કરતા તારી મૃત્યુ પણ થાય તો સફળ થઈ જશે. કારણ કે મારું સ્મરણ છે એમાં. એટલા માટે ઘરના કાર્યો ભલે આપણે કરતા હોઈ, પણ એની સાથે સાથે જે ભગવાને જીભ આપી છે એનાથી ભગવાનનું નામ લેતું રહેવું જોઈએ. એક સંતો કહે છે કે બહુ સરસ ગાય છે કે ભગવાનનું ભજન કરો, અને લોકો કહે કે ક્યારે કરીએ, રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજશું? તો કહે છે કે હાથો સે કર ઘર કા કામ, મુખ સે બોલો સીતારામ. હાથો સે કર ઘર કા કામ, મુખ સે બોલો સીતારામ. હાથો સે કર
તાલી કે સાથ
દિવસે કામ, ક્યારે વજશો સીતારામ. સીતારામ ભજ પ્યારે, નહીં જન્મ વા મરવાને.
સીતારામ સીતારામ ભજ પ્યારે,
હા રાધે શ્યામ રાધે શ્યામ ભજ પ્યારે, નહીં જન્મ વા મરવાને.
રાધે શ્યામ રાધે શ્યામ ભજ પ્યારે,
બોલો રાધે શ્યામ રાધે શ્યામ સીતારામ સીતારામ ભજ પ્યારે, નહીં જન્મવા રમવાને. ભગવાનનું જો નામ કર્તવ્ય કરતા કરતા પણ લેતા રહેશું તો સંસારમાંથી એક દિવસ મુક્ત થઈ જશું. રોજના દુઃખથી સંસારના કષ્ટોથી મુક્ત થઈ જવાશે. એટલા માટે કોઈ પણ સ્થિતિમાં સતત સ્મર્તવ્ય વિષ્ણુ, કોઈ પણ કર્તવ્ય કરતા કરતા ભગવાનનું સ્મરણ કરતા રહેવું.
રાધે શ્યામ રાધે શ્યામ ભજ પ્યારે, નહીં જન્મ વા મરવાને.
રાધે શ્યામ રાધે શ્યામ ભજ પ્યારે, નહીં જન્મ વા મરવાને.
રાધે શ્યામ 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 સીતારામ રામ રામ, રાધે શ્યામ 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 સીતારામ રામ રામ.
રાધે શ્યામ 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 સીતારામ રામ રામ, રાધે શ્યામ 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 સીતારામ રામ રામ, રાધે શ્યામ 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 સીતારામ રામ રામ, રાધે શ્યામ 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 સીતારામ.
राधे श्याम 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 सीता राम राम राम
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 राधे श्याम 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 राम राधे
श्याम 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 सीता राम राम राम
राधे श्याम 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 सीता राम राम राम
नाम महाधन है अपनो नहीं दूसरी संपत्ति ओर नाम महाधन है अपनो नहीं दूसरी संपत्ति ओर कमानी सोड़ अटारी अटार जग की हमको कुटिया ब्रज माही बनाई राधे श्याम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम राम राम
राधे श्याम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम राम राम
राधे श्याम 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 सीता राम 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 राम
राधे श्याम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम राम राम
राधे श्याम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम राम राम
राधे श्याम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम राम राम
राधे श्याम श्याम सीता राम 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 राधे श्याम 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 सीता राम 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 सतत ભગવાનના નામનું સ્મરણ કરતા રહેવું યશોદાજી પોતાના કાર્યથી શીખડાવે છે યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની ચ દધિ નિર્મંથને કાલે સ્મરંતિ તાન્ય ગાયત જ્યારે દધિનું મંથન કરી રહી છે દહીં વલોવી રહ્યા છે ત્યારે સ્મરંતિ તાન્ય ગાયત સ્મરણ કરે છે અને ગાય છે ભગવાનની લીલાઓનું એમના નામ રૂપનું સ્મરણ ચિંતન કરવું ગાવું બસ આ જ જીવનનો સાર છે સાચો લાભ આ જ છે જીવનમાં ભગવાનનું સ્મરણ થઈ જાય અને ચિંતન થાય તો સ્મરણ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આગળ એમણે આ લીલાઓના દર્શન કર્યા છે યશોદાએ અને ક્યારેક ક્યારેક ગોપીઓ ઘરે આવીને સંભળાવતી કે આજે કાનાએ આવી રીતે લીલા કરી આજે આવી ક્રીડા કરતો હતો આ બધી લીલાઓ એમણે સાંભળી છે એટલા માટે ચિંતન સ્મરણ થાય છે અને ભક્તો માટે એક વિશેષ વાત કે આપણે કોઈ બી કથાને સાંભળીએ છીએ તો એનું ચિંતન હોવું બહુ જરૂરી છે ભક્તમાલની અંદર એક કથા એક ભક્ત બહુ સરસ વાત કરે છે કે આપણે જે કથા સાંભળી રહ્યા છીએ એ ભક્તિ મહારાણીનો શ્રૃંગાર કરી રહ્યા છે આપણે જે ભક્તિ મહારાણીને સ્વીકારી છે ભક્તિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તો ભક્તિને બહુ સરસ શ્રૃંગાર કરવો જોઈએ એને શણગારવી જોઈએ કેવી રીતે તો ઉદાહરણ આપે છે જેવી રીતે કોઈ માતાએ જેવી રીતે આજે માતાઓ સ્ત્રીઓ ખાસ કરીને બ્યુટી પાર્લરમાં જઈને પોતાના ચહેરાને શિંગાર કરે છે અને શણગારે છે અલગ અલગ પ્રકારના મેકઅપ લગાડે છે અને જેને મોઢા ઉપર અલગ પ્રકારની માટી લગાડે છે કાનમાં કુંડળ ઇત્યાદિ અલગ અલગ પ્રકારે માતાઓ શિંગાર કરે છે તો એક સંત કહે છે કે વાસ્તવમાં આપણે કથા સાંભળી રહ્યા છીએ, જ્યારે કોઈ શ્રીંગાર કરે તો મોઢા ઉપર એવી વસ્તુ માટી લગાડવાની આવે કે જેને લગાડ્યા પછી મોઢુંને સાફ કરે તો મોઢું ઉઘડે. પેલાના જમાના ચંદન અથવા તો લેપ, ચંદનનો લેપ, આવી બધી વસ્તુ. તો કથા સાંભળવી એ લેપ લગાડવો છે ભક્તિ મહારાણીને. અને પછી એ જ્યારે સાફ થાય ત્યારે જે ચમક આવે છે, તો કથા સાંભળીને પછી જો એનું ચિંતન કરીએ, કથામાં આવીને બેઠા છીએ, કથા સાંભળીએ છીએ, પણ સાંભળીને પછી એનું ચિંતન કરીએ તો ભક્તિનો નિખાર આવે છે, નિખાર આવે છે. તો એવી રીતે હરેક ભક્તે પોતાની ભક્તિનો શિંગાર શણગાર કરવો જોઈએ. અને ભક્તિના ભક્તિનું જે છે પોષણ છે, શ્રવણ કીર્તન જને કરે સિંચન. કીર્તન, શ્રવણ અને સ્મરણ કરવાથી ભક્તિને પોષણ મળે છે. તો સ્મરણથી તાન્ય ગાયત, કથાને સાંભળી છે અને સ્મરણ કરવી જોઈએ. અને સ્મરણ ત્યારે થાય જ્યારે સાંભળ્યું હોય. તો યશોદા માતાએ આજ સુધી સાંભળ્યું છે અને લીલાઓને પ્રકટ જોઈ પણ છે અને એ ગોપીઓ દ્વારા સાંભળ્યું પણ છે. એ જ લીલાઓનું યશોદા પોતાના મનમાં ચિંતન કરી રહ્યા છે, સ્મરણ કરી રહ્યા છે અને એ લીલાઓને વારંવાર વારંવાર ગાઈ રહ્યા છે. કારણ કે ભગવાનના નામમાં કીર્તનમાં એવો રસ છે કે જે સંસારની કુકથાઓમાં નથી. અને એ આનંદ આપે છે. પણ જ્યારે આપણે ક્યારેક એ રસને ચાખીએ તો ને, હરિનામ લઈએ, હરિકથા સાંભળીએ, ક્યારેક ભક્તોના મોઢેથી ભાગવત, તો એ સમજાય, એ રસનો અનુભવ થાય. અને અનુભવ થાય પછી જ આપણે એ વાતને સ્વીકાર કરીએ. કારણ કે સંસારમાં ઘણીવાર કોઈ બી વસ્તુનો રસ હોય, માની લો શેરડીનો રસ હોય, ગન્નિકા જ્યુસ, કહેવામાં આવે કે બહુ મીઠો બહુ મીઠો, પણ જ્યાં સુધી આપણે ચાખીએ નહીં ત્યાં સુધી કેમ ખબર પડે? અનુભવ ન આવે ત્યાં સુધી પૂર્ણ રીતે આપણે સ્વીકાર ન કરીએ. એવી રીતે જ્યાં સુધી હરિનામના રસને, હરિભક્તિના રસને ચાખીએ નહીં, અને એ રસ તો જેની પાસે હોય એ જ ચખાડી શકે. અને એ રસ તો ભગવાનના ભક્તો પાસે